તારીખ 8/8/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 650 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 379
પ્રતિકૂળ જાણે છે અને તેથી અરક્ષોક ઉત્પન્ન થયા વિના રહે નહીં, એ પ્રકારે જે એકાંતે આ પરિસ્થિતિમાં જીવન વિતાવે છે, જેનું પરિણમન જ એવું થઈ ગયું છે, તેની કશાયની મંદતા પણ નથી. પણ ભગવાન અમે તો એની પૂજા ભક્તિ સ્વાધ્યાય કરતા જોઈએ છીએ, વ્રતની પાળતા જોઈએ છીએ, તો એને કશાયની મંદતા કેમ નહીં? એનો કષાય રસ તીવ્ર છે,
બરાબર.
તીવ્ર કષાય રસ હોવાની લીધે એને કષાયની મંદતા પણ નથી. ઉપર ઉપરથી મંદ દેખાય છે, અંદરમાં ભારેલો અગ્નિ પીડ્યો છે. એ અગ્નિ ક્યારે ભભૂકી ઉઠશે એનો કંટ્રોલ એને પોતાને રહેશે. એનો કંટ્રોલ એને પોતાને રહેશે. આ દશા થાય છે. જો કેવી વાત લીધી
છે,
પોતાને તપાસે, પ્રતિકૂળની પ્રતિકૂળતા અને અનુકૂળતાના સંયોગમાં હરખસુખ વેદે છે કે નહીં તપાસે, તો એને ખ્યાલ આવે એવું છે કે આપણને કઈ સ્થિતિ છે, ક્યાં ઊભા છીએ એનો ખ્યાલ આવે એવું છે. એને કશાયની મંદતા નથી, મંદતા પણ નથી. એને તો આત્મા કોણ છે એની રુચિ કરવાનો પ્રસંગ પણ નથી. આમ ભલે શાસ્ત્રનો અભ્યાસ કરે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરે, આત્મા કોણ છે કેવો છે એવું વાંચે, વિચારે, સાંભળે, ચર્ચા કરે, બીજાની ટિપ્પણી કરવી કરતા આપણે પગ નીચે રેલો આવે એ વાત તપાસવી સારી ને જ્યાં લાગી. નથી વેચતા સાધક હરખશોક ને વેચતા નથી, સાધક પોતાના જ્ઞાન વેદન ને વેદે છે. તે સાથે અભેદ ભાવે રહેલા આનંદ રસને વેદે છે, આનંદામૃત નિત્ય ભોજી એમ કહ્યા છે. સાધકો તો આનંદ અમૃત નું નિત્ય ભોજન કરનારા છે. એ હક સુખને વેદતા નથી, ને વેદતા દેખાય તો પણ વેદતા નથી. આમ જેમ મિથ્યા દ્રષ્ટિ આત્માનો વિચાર કરે ને ઉપયોગમાં આત્મા આવો છે એમ વિચાર કરે, એવો ઉપયોગ વિચારમાં તો છે કે નહીં, તો પણ એ આત્માને જોતો નથી. જ્ઞાનમાં ખ્યાલ કરવા જાય કે આવો આત્મા છે, પણ તો પણ એને આત્મા જ્ઞાનમાં જ્ઞેય થતો નથી, થાય છે નથી થતો. એનો એ વિકલ્પ અને એનો એ પરલક્ષી જ્ઞાનનો ઉપયોગ જેમ વ્યર્થ જાય છે, તેમ સમ્યક દ્રષ્ટિનો હરક્ષોપનો સાથે જોડાયેલો ઉપયોગ વ્યર્થ જાય છે. કેમ કે બે જુદી જુદી જગ્યાએ ઊભા છે. સાધક આત્મામાં ઊભા છે અને મિથ્યા દ્રષ્ટિ રાગમાં ઊભા છે. નિજ સ્વરૂપે ભાસતા હતા, પણ સ્વભાવ બુદ્ધિ થતા તે કઈ ભાસતું નથી. પણ છે ને પ્રભુ, વિતરાગ તો થયો નથી અને રાગ દ્વેષ તો અમને દેખાય છે, નથી ક્યાં વાત રહી, અમે નજરે જોઈએ છીએ, તો પણ એને ભાસતા નથી. કેવી રીતે ભાસતા નથી? કે સ્વ સ્વરૂપે ભાસતા નથી. છે એનું જ્ઞાન થાય છે, એનું જ્ઞાન તો તને થાય છે, એના કરતા પણ સૂક્ષ્મ થાય છે. પોતાનો દોષ, નાનો દોષ પણ મોટો દેખાય છે અને એને એ પોસાતો નથી. રાગનો કણ એને પોસાતો નથી. તને તો અશુભમાં મજા આવતી છે, એને તો શુભનો કણ પોસાતો નથી. મિથ્યા દ્રષ્ટિને તો અશુભ ભાવમાં ક્યારેક આનંદ આવે છે, જ્યારે આને શુભનો કણ પોસાતો નથી. એનાથી ખસીને, એનાથી છૂટો પડીને, એનાથી જુદો પડીને વેદ જ્ઞાન કરવા કરે છે, એને વેદે છે એમ કહેવું એ અન્યાય છે. એમને એ જ્ઞાનીને ધર્મીને અન્યાય કરવા બરાબર, એવો અન્યાય કરવો ન જોઈએ એ અવર્ણ વાત છે. એવું દોષારોપણ કરવું તે વર્ણવાદ છે. દેખાય છે પણ એ તને કેવી રીતે કેવા સ્થાનમાં કયા સ્થાનમાં છે એમ દેખાતું નથી. તારી પાસે ચશ્માનો નંબર નથી, તારી પાસે તારા ચશ્માનો નંબર છે, એનાથી ચોખ્ખું દેખાતું નથી. તારો અનુભવ જે રાગની એકતાનો છે એવું તને દેખાય છે, એનો રાગ પણ તને એકત્વ બુદ્ધિથી થતો દેખાય છે, પણ એ તો અંદર માં ભીન પડી ગયા છે એવું દેખાય છે. ધર્માત્મા રાગથી અંદરમાં ભીન પડી ગયા છે એવું દેખાય છે. એવું દેખાય તો તારું મસ્તક નના વિના રહે નહીં. આમ છે એવો અંતર પુરુષાર્થના તને દર્શન થાય, ધર્માત્માના અંતર પુરુષાર્થના તને દર્શન થાય, એની અંતર નિર્મળ પરિણતિના દર્શન થાય. જે પરિણતિ એ સિદ્ધ પદ મેં મસ્તકે રાખ્યું છે એના દર્શન થાય. ભગવાનની પ્રતિમા અભિષેક કરવા જોઈએ, મસ્તક ઉપર લઈએ છે કે નહીં, નાના પ્રતિમા છે મસ્તક ઉપર લઈને બેસાડીએ છીએ, છોકરાને કાંખમાં પીડે એમ ન લઈએ, માથે તો બેહાડે ઉત્કૃષ્ટ અંગ છે ને, મસ્તક છે એ શરીરનો ઉત્કૃષ્ટ અંગ છે. એમ શ્રદ્ધા જ્ઞાનની પવિત્ર પરિણતિ, ઉત્કૃષ્ટ પર્યાય, શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય, પવિત્ર પર્યાય, એ પવિત્ર પરિણતિમાં શુદ્ધ ભગવાનને નિજ શુદ્ધ સ્વરૂપને માથે બેસાડ્યા છે, મસ્તકે ઝીલ્યા છે. એના તને દર્શન થાય તો એના એને તને મસ્તક નિમ્યા વિના રહે નહીં, હૃદય નિમ્યા વિના રહે નહીં. મસ્તક તો નમે કે ન નમે પણ હૃદય તો નિમ્યા વિના રહે નહીં. દેખાય ત્યારે ક્યારે દેખાય, કે દેખવાની યોગ્યતા અને પાત્રતા હોય ત્યારે દેખાય. એ પાત્રતા વાળાને તો એના પ્રતિ બહુમાન અને એના પ્રતિ ભક્તિ જાગ્યા વિના અનિવાર્ય પરિસ્થિતિ. આખા જગત ને જેને લાત મારી છે, જગત જેને મુખ્ય નથી, મધ્યપાત્ર, એ તો હજી મધ્યપાત્ર મુમુક્ષુની દશામાં લીધા છે. મુમુક્ષુ પણ ત્યારે ખરેખર છે કે જયારે જગત ને મુખ્ય ન કરે પણ પોતાના સ્વરૂપને અને પોતાની આરાધનાને મુખ્ય કરે ત્યારે. જગત ઈષ્ટ નહીં આત્મથી, ઈષ્ટ નહીં, જગત ઈષ્ટ નહીં આત્મથી મધ્યપાત્ર મહાભાગ્ય. એ મહાભાગ્ય મુમુક્ષુ છે કે જેને જગતની દ્રષ્ટિ ચાલી ગઈ છે, જગત સામે જે જોતો નથી, જગતના દ્રષ્ટિકોણથી જે ચાલતો નથી, એક આત્મહિતના દ્રષ્ટિકોણથી ચાલવાની તૈયાર થયો છે. મધ્ય પાત્ર કહી દીધો, ઉત્કૃષ્ટ પાત્ર તો ધર્માત્મા છે. અહીંયા બહુ મર્મની વાત લીધી છે, રહસ્યવાળી વાત છે, કે તેને તો આત્મા કોણ છે એને રુચિ કરવાનો પ્રસંગ પણ નથી. કારણ આપ્યું છે, કેમ કે તેને ક્ષણિકની રુચિ છૂટતી નથી. ઉદયમાં જેને ક્ષણિક ઉદયની રુચિ છે, ઉદગળની રુચિ છે, સંયોગની રુચિ છે, કુંડની ને રાગની રુચિ છે, તે ક્ષણિકની રુચિ છે. કેમ કે ઉદય ક્ષણિક છે, રાગ ક્ષણિક છે, સંયોગ ક્ષણિક છે. ઠીક આટલો ટાઈમ આ બરાબર, આટલો ઉદય બરાબર સારો છે, આ અનુકૂળતામાં જરા ઠીક છે, આ અનુકૂળતામાં ઠીક છે, એ પાપ ભાવમાં ઠીક પણ અને હૃદય પણ બરોબર, ત્યાં તો પુણ્ય નથી બરોબર, અને પ્રતિકૂળતામાં ખેદ કરે છે ત્યાં પણ પાપના જ પરિણામ થાય છે. એ કેમ થાય છે? અનુકૂળતામાં રસના પરિણામ અને પ્રતિકૂળતામાં ખેદના પરિણામ, એવા હરકશોકને વેદવાના પરિણામ કેમ થાય છે એનું કારણ તપાસવામાં આવે તો ક્ષણિકની રુચિ છે. બહુ સુંદર વાત એ છે કે અહીંયા જીવની રુચિ શું કામ કરે છે એ વાતને પ્રસિદ્ધ કરી છે, ઉત્સાહી છે ગુરુજીએ, કે તારી રુચિ શું કામ કરે છે? ક્ષણિકમાં તને ઠીક થઈ ગયું એમ હરખને વેડ્યો, કે પ્રતિકૂળતાની કલ્પના થઈને ખેદને વેડ્યો, ક્ષણિકની રુચિ થઈ ગઈ. એ રુચિ આડે તને આત્માની રુચિ કરવાનો અવસર નહીં આવે, આત્માની રુચિ થવાનો પ્રસંગ નહીં આવે. ભલે તારા સૂક્ષ્મ જ્ઞાનમાં તું આત્માનો વિચાર કરતો હોય, પણ આત્માનો વિચાર કરવો એક વાત છે અને રુચિ થવી તે તદ્દન બીજી વાત છે. રુચિની અપેક્ષા પકડી છે. જો હરખ હરખશોક રૂપ પરિણમે છે. કોઈ એમ તર્ક કરશે શાસ્ત્રપાઠીજી કે આ તો આચરણના પ્રકરણમાં જશે, આ ચારિત્રના દોષમાં જશે. હરખશોકને અનુભવે છે એ તો ચારિત્રનો દોષ છે. જ્ઞાનીને વેદતા જોવામાં આવે છે, ચારિત્રનો દોષ છે. એ ચારિત્રના દોષને રુચિ આરે ક્યાં સાંકળો છો? એનો સંબંધ રુચિ આરે ક્યાં જોડો છો? ક્યાંથી ક્યાં લઈ જાય છે વાતને? જ્ઞાનના પરિણમના કેટલાક પ્રકાર, આચરણના પરિણમના કેટલાક પ્રકાર, પુરુષાર્થના પરિણમના કેટલાક પ્રકાર, એ કેટલાક પરિણામો એવા છે કે જે રુચિ સાથે અવિનાભાવી સંબંધ ધરાવે છે, જે શ્રદ્ધાને પ્રસિદ્ધ કરે છે કે આની શ્રદ્ધા ક્યાં જાય છે અને રુચિ ક્યાં જાય છે એવું પ્રસિદ્ધ કરે છે. એવા કેટલાક પ્રકારો છે. જેમ કે કોઈ જીવને ગ્રહિત મિથ્યાત્વ હોય તો એ ગ્રહિત મિથ્યાત્વમાં એના દેવગુરુ શાસ્ત્ર ખોટા હોય. દેવગુરુ શાસ્ત્ર ખોટા હોય અને કોઈ એમ કે ભાઈ એને જૈનાગમોનું એટલું બધું અધ્યયન છે કે જિંદગી આખી એને જૈન શાસ્ત્રો વાંચ્યા છે, એનું જ્ઞાન તો તમે જુઓ, એની વિદવત્તા તો તમે જુઓ, કેટલું એની પાસે જ્ઞાન ભર્યું છે. તમે કોઈ વખત પરિચય કરો તો ખબર પડે કે ભાઈ એમાં કાંઈ વિચાર કરવાનો અમારે અવસર રહેતો, વિચાર કરવાની કોઈ જગ્યા નથી. એના દેવગુરુ શાસ્ત્રનો એને વિવેક નથી તો એના જ્ઞાનનો વિચાર કરવો અને તપાસ કરવી, પરીક્ષા કરવી, ચકાસણી કરવી કે આ જ્ઞાન સાચું છે કે ખોટું છે એ વાત રહેતી જ નથી. વાત પૂરી થઈ ગઈ આમ છે
બરોબર.
તો એ છે તો બાહ્યાચરણનો વિષય છે. એની પૂજા કરવા જાય છે, એને આદર કરે છે, એની ભક્તિ કરે છે, ગુરુ નથી તેને ગુરુ માને છે, સમ્યક દ્રષ્ટિ નથી તેને સમ્યક દ્રષ્ટિ માને છે, અશાસ્ત્ર છે તેને શાસ્ત્ર માને છે, દેવ નથી એ દેવનું સ્વરૂપ, જેવું નથી એવું દેવનું સ્વરૂપ સ્વીકારે છે. જેની બુદ્ધિમાં આટલી સ્થૂળતા છે એની બુદ્ધિમાં સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વભાવ તત્વજ્ઞાનનો વિષય ઠીક હોય, યથાર્થ હોય એ વાત જ વિચારવાની રહેતી. બહુ જ્ઞાનનો વિષય પણ બહુ શ્રદ્ધા સાથે સંબંધ ધરાવે છે. અનેક જગ્યાએ એવું છે કે સ્થૂળ સૂક્ષ્મતાના આટલા ભેદમાં છતાંય પતી ગઈ વાત. એ તો આટલું જાદુ છે એને આ સૂક્ષ્મ સ્વભાવ જે સમજતો હોય એનું જ્ઞાન એ સુગંધીનું ઠીક હોય એ વિચાર કરવાનો પરિશ્રમ કરવા જેવો નથી. આમ એવું સૂક્ષ્મ સ્થૂળમાં છે કે જે સ્થૂળ તત્વજ્ઞાનના વિષયમાં પણ વિપર્યાસને સાધતો હોય, વિપરીતતા નિરૂપણ કરતો હોય, એ સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરતો હોય એના જ્ઞાનમાં એ વાત પણ બરાબર નથી. કારણ કે એ ગ્રહિતનો સૂક્ષ્મ ભેદ છે, પેલો દેવગુરુ શાસ્ત્ર વાળો ગ્રહિતનો સ્થૂળ ભેદ છે. જ્યાં બુદ્ધિએ એટલું દિવાળું કાઢ્યું કે બુદ્ધિગોચર વિષયમાં તે એને સત્યનો સ્વીકાર નથી, સત્યનો સ્વીકાર નથી, ત્યાં બુદ્ધિથી પારના વિષયમાં એને સત્યનો સ્વીકાર છે એ વાત આવે ક્યાં છે, હોય ક્યાં છે? એ ત્રણકાળમાં હોઈ શકે, કોઈ રીતે અશક્ય અને અસંભવિત છે. એવું જ્ઞાનમાં એવું આચરણમાં બોલ છે. હરખશોકનું વેદું એ આચરણમાં બોલ છે. એવા કેટલાય બોલ છે, બહુ એનો વિસ્તાર ઘણો વિશાળ છે. પણ જેને પ્રયોજનભૂત દ્રષ્ટિકોણ બરાબર હોય, પ્રયોજનનો વિષય અને દ્રષ્ટિકોણ સચવાતો હોય, તો એને બધા બોલની સંધિ લાગે છે. આચરણની વાત આવે, જ્ઞાનની વાત આવે, પુરુષાર્થની વાત આવે, પણ એ શ્રદ્ધાને માપી દે એવો વિષય છે. એટલે તો શ્રીમદજી કહ્યું કે શાસ્ત્રના એક વચનનું અવલોકન કરતા અમારો ઉપયોગ હજારો શાસ્ત્રમાં ફરી વળે છે. બહુ નિર્મળતા એવું લખ્યું છે કે શાસ્ત્રના એક વચનને વિષય કરે કે અહીંયા શાસ્ત્રજી આમ કહે છે, એક સૂત્રને અવલોકન કરે અમારો ઉપયોગ હજારો શાસ્ત્રમાં જાણે ફરી વળે છે. લબ્ધિ છે ને, લબ્ધિ પ્રગતિ છે, કેવળ જ્ઞાનની લબ્ધિ પ્રગતિ છે. ઉપયોગ હજારો શાસ્ત્રમાં જાણે ફરી વળે, પણ આપનો ઉપયોગ તો અહીંયા એક વચનમાં ગયો. એક વચન ને કેટલી સંધિ છે એ અમારા જ્ઞાનમાં ખડી થઈ જાય. એની મર્યાદા શું છે, એ વચનની મર્યાદા શું છે એ જ્ઞાનમાં આવી જાય. સ્વામીજી એ મર્યાદાની સાથે સંબંધ ધરાવતા અને નહીં સંબંધ ધરાવતા હજારો પડખા જ્ઞાનમાં રહી જાય છે. એવું સાતી છે, નિર્મળ જ્ઞાનનો ઉપયોગ હોય છે ધર્મીનો. કેવો વિષય લીધો, એક વચન વાંચતા હજારો શાસ્ત્રમાં જાણે અમારો ઉપયોગ કરી વળે. કેવું અંદર જ્ઞાનનો દરિયો અંદર ડોલતો હશે એ વિચારવા જેવું. જ્ઞાનનો સમુદ્ર કેવો ડોલે છે, ખાલી વિષય લીધો તમે. જેને સર્વસ્વપણે ઉપાદય થઈ ગયું છે એ પણ આચરણનો બોલ છે. આ હવળો આચરણનો બોલ છે, જેમાં અવળો છે ને આ હવળો છે. કે જેને સર્વસ્વપણે પૂરા ઉદ્યમથી એક પોતાનું શુદ્ધાત્મ તત્વ જ ઉપાદય કરવું છે, ત્યાં એની દ્રષ્ટિ સંયત થઈ છે, આત્મા ઉપર દ્રષ્ટિ પડી છે એમ એ સૂચવે છે. આચરણથી આ દ્રષ્ટિ લીધી અહીંયા
બરોબર,
એવી દ્રષ્ટિપૂર્વક જે જ્ઞાન ખીલ્યું છે. આ સુગાનીજીનું વચનનો સંદર્ભ આપ્યો છે. સુગાનીજીએ કહ્યું કે જેને દ્રષ્ટિપૂર્વક, આત્માની દ્રષ્ટિપૂર્વક જે જ્ઞાન ખીલ્યું છે, એ જ્ઞાન શાસ્ત્રના વચનોની મર્યાદાને યથાર્થ સમજે છે.
બરોબર,
અહીંયા શું કહેવા માંગે છે, આ શબ્દથી કેટલો મર્યાદિત અર્થ કરવો એ સમજે છે. એટલું મિથ્યા દ્રષ્ટિ સમજતો કેમ કે એ જ્ઞાન આત્માની ઉપાદેયતાને અંગીકાર કરતા ખીલેલું જ્ઞાન છે. સર્વસ્વપણે એ પોતાનું પરમાત્મ તત્વ, શુદ્ધાત્મ તત્વ ઉપાદેય અંદર કરી લીધું, એમાંથી એ જ્ઞાન ખીલેલું છે. એ જ્ઞાન આદું અવળું ચાલતું નથી.
બરોબર,
સીધું સરળ થઈને એ પ્રયોજનને સાધતું જ્ઞાન છે, તેથી એને સમય જ્ઞાન કહીએ. ચોરણવીજીએ પરિભાષા કરી છે, વ્યાખ્યા કરી છે કે જે જ્ઞાન પ્રયોજનને સાધે તે જ્ઞાન સમ્યક, ને જે જ્ઞાન પ્રયોજનને ન સાધે તે જ્ઞાન અસમ્યક, મિથ્યા. એવા બોલ લીધા છે પાછળ ગુરુજી. 1934 258 મારો દ્રેવ સ્વભાવ જ્ઞાન સ્વરૂપ છે, તેમાં દ્રેવનાવલંબને સમ્યક પર્યાય પ્રગટે છે. જો દ્રેવ સ્વભાવ કેવો છે કે જ્ઞાન સ્વરૂપ છે, તેમાં દ્રેવનાવલંબને સમ્યક પર્યાય પ્રગટે છે, તેવી પ્રયોજનભૂત વાતને મિથ્યા દ્રષ્ટિ પકડતો નથી. હવે કહે છે કે મિથ્યા દ્રષ્ટિને પણ પ્રયોજન ભૂત અને અપ્રયોજન ભૂત પદાર્થો બંનેને જાણવાનો ઉઘાડ તો છે, જ્ઞાન પર્યાયમાં શક્તિ છે, જાણે છે કે આ પ્રયોજન ભૂત કહેવાય, આ અપ્રયોજન ભૂત કહેવાય. આ 11મી ગાથામાં બરાબર ભૂતાર્થનો વિષય ચાલે છે, 12મી ગાથો જાણવાનો વિષય છે. તે કાળે તદાત્વે તે કાળ જાણેલો વ્યવહાર પ્રયોજન જાણેલો પ્રયોજનવાન છે. આમ બધું જાણવાની ઉઘાડતો છે, પણ પ્રયોજન ભૂત તત્વને જાણવામાં તેનું લક્ષ જશે. આ લક્ષ ક્યાં છે એના ઉપર આધાર કરે, એ પકડ એને આવતી નથી. એની અપ્રયોજન ભૂત વિષય આવે તો એને મલાવે પોતાની રુચિનો કોઈ દાખલો દ્રષ્ટાંત કોઈ પ્રકરણ પોતાની રુચિનું આવે જેમાં કાંઈ પ્રયોજન ન હોય તો એને ખૂબ મલાવે. જોવો અહીંયા આવું સરસ છે, જોવો આવું આવી વાત ચાલે છે. એની જાતના શ્રોતાઓ હોય તો એને મજા આવે છે, એની જાતના ન હોય તો એને મજા આવતી નથી. એ કહે છે આ હું આવું હું બોલી, આમાં ક્યાં માલ છે, કારણ કે આ વાત ને લંબાવે છે. મુદ્દાની વાત તો કરતા નથી, આગળ હેલા જાય છે, નકામી વાત ને મલાયા કરે છે. તે દર્શન મોહના કારણે છે. જો આમ જ્ઞાન થી વાત લીધી, આ જ્ઞાન થી દર્શન મોહને પકડ્યો. આવી સંધિઓ બહુ છે, આ શાસ્ત્ર નો વિષય ચાલે છે એમાં આવી સંધિઓ બહુ છે. આચરણા બોલ હારે શ્રદ્ધા નો વિષય, શ્રદ્ધાની હારે આચરણ કેવું હોય, જ્ઞાનના બોલ સાથે શ્રદ્ધા નો વિષય, શ્રદ્ધાની સાથે જ્ઞાન કેવું હોય, જ્ઞાનની સાથે આચરણ કેવું હોય, આચરણની સાથે જ્ઞાન, એ ત્રણેય પુરુષ ને ચોથો પુરુષાર્થ ચાર પડખા એવા છે. અને એક પાંચમો એ બધાનો એક ભેગું કરી એવો એક રસ પરિણામ રસ કઈ બાજુ ઢળે છે. આ પાંચ ફેક્ટર એવા છે, પાંચ મુદ્દા એવા છે કે જેને ક્યાંક ક્યાંક આપસમાં અવિના ભાવી સંબંધ છે. એક થી બીજું પકડાય, બીજું થી ત્રીજું પકડાઈ જાય. એટલે આ ચાર બોર વિશે એવા છે કે એ ચારે પ્રકારના પરિણામમાંથી રસને પકડી શકાય છે. કોઈ આશ્રમમાંથી રસને પકડે, કોઈ જ્ઞાનના બોલમાંથી રસને પકડે, કોઈ રુચિમાંથી પકડે, કોઈ એના ઊંધા પવડા પુરુષાર્થમાંથી પકડે, પણ એના રસને પકડે. રસ એનું વજન ક્યાં જાય છે, કેમ કે અપ્રયોજન ભૂત વિષયને કેમ મલાવે છે કે એનો રસ છે ત્યાં. ત્યાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પુરુષાર્થ બધું ગૌણ કરીને રસને પકડી લીધો એમ. પાંચ ફેક્ટર પાંચ મુદ્દા એવા છે કે જ્યાંથી એની યોગ્યતાનો આંક ઉભો થાય છે, આંક નક્કી થાય છે, નિશ્ચય થઈ શકે છે. તો કહે છે કે મિથ્યા દ્રષ્ટિને પણ પ્રયોજન ભૂત અને અપ્રયોજન ભૂત પદાર્થો બંનેને જાણવાનો ઉઘાડ છે, પણ પ્રયોજન ભૂત તત્વને જાણવામાં તેનું લક્ષ જશે નહીં. તેનું કારણ દર્શન મોહ છે. એનો દર્શન મોહ છે એટલે એનું જ્ઞાન એ રીતે પ્રયોજન ભૂત વિષયને છોડી દે છે, ઓળંગી જાય છે, ઉલ્લંઘન કરી જાય છે, એને એક કોર મૂકી દે છે અને અપ્રયોજન ભૂત વિષયમાં ચાલ્યો જાય છે. ઉઘાડ તો ઉઘાડ છે, જ્ઞાનનો ઉઘાડ તે તો ઉઘાડ છે, એવી રીતે ચારિત્રની મંદતાનો ઉઘાડ તે ચારિત્ર ગુણના પરિણામનો ક્ષયોક્ષમ છે. એ ઉઘાડ તો ઉઘાડ છે, ગમે તેટલું કરી લઈએ બહારમાં ચારિત્રની મંદતામાં ગુણ કસાયની મંદતામાં, પણ ઊંધી શ્રદ્ધાને કારણે તેનું જ્ઞાન મિથ્યા છે અને ચારિત્ર હોય તો પણ તે મિથ્યા છે. એની સામે ઉલટો બોલ 935 મળી દર્શન, એ પ્રતિપક્ષ નો બોલ છે, જ્ઞાની નો અજ્ઞાની ની વાત કરી. કે જ્ઞાનીને પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત તત્વો બંનેને જાણવાનો ઉઘાડ છે. ઉઘાડ તો બંનેને છે, અજ્ઞાનીને પણ આ ઉઘાડ છે ને જ્ઞાનીને પણ આ ઉઘાડ છે. આમાં છેતરાય છે લોકો, અજ્ઞાનીના ઉઘાડમાં અર્પાઈ જાય છે અને જ્ઞાનીના ઉઘાડને સમજી શકતા નથી. કેમ કે એને પ્રયોજન ભૂત છું ને અપ્રયોજન ભૂત છું એની તારવણીને એનો વિભાગ કરવાની યોગ્યતા થઈ નથી. છતાં મિથ્યાત્વના અભાવને લીધે પ્રયોજનભૂતને જાણવા ઉપર તેનું લક્ષ્ય જશે, પ્રયોજનભૂતને પકડવા ઉપર તેનું લક્ષ્ય જશે, ત્યાં એનો રસ જશે, ત્યાં એ ઢળી જશે અને તે સુખી થશે. એવું એક દ્રષ્ટાંત ગુરુદેવનું આપીએ કે ગમે તે અધિકાર ચાલતો હોય, ગમે તે શાસ્ત્રનો ગમે તે અધિકાર ને ગમે તે ગાથા ચાલતી હોય, પણ આ આત્મા એક સેકન્ડના અસંખ્ય ભાગમાં નિર્મળાનંદ જ્ઞાનાનંદ કેટલા ભગવાન 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 કહીને એટલા એટલા મલાવે એ વિષયને અધિકાર તો પુણ્યનો પાપનો ગમે ચાલતો હોય, પણ જે આત્મા આવ્યો એટલે રુચિનો વિષય આવ્યો ઉપયોગમાં. વિચાર ચાલે છે ને ઉપયોગમાં, રુચિનો વિષય આવ્યો એટલે એકદમ એના ઉપર એના મલાવા શરૂ થઈ જાય. અનુભવ છે કે નહીં જયાલાલજી? પ્રત્યક્ષ જોયું છે આ તો. એના ઉપર લક્ષ્ય જશે અને સુખી થશે. અજ્ઞાની એના ઉપર લક્ષ્ય જશે અને સુખી થશે. અજ્ઞાની કદાચિત વ્યવહાર ધારણા કરે, ધારી લે શાસ્ત્ર અનુસાર વિષયને, પણ અંતર્મુખ દ્રષ્ટિ કરતો તેથી અપ્રયોજનભૂત હોય તેને જ તે જાણે છે, તેનું જ એને લક્ષ્ય છે એને પકડે છે. પ્રયોજનભૂત વિષય એના લક્ષ્યમાંથી છૂટી ગયો છે, એ પ્રકાર ઉભો થાય છે. મિથ્યા દર્શન સહિત અને સમ્યક દર્શન સહિત ભિન્ન પ્રકાર છે એ જ્ઞાનની મુખ્યતાથી વાત નથી. અહીંયા આચરણથી રુચિની વાત ચાલે છે. પુરુષાર્થ તો સમજવો બહુ મુશ્કેલ છે, જ્ઞાનીના પુરુષાર્થને જીવો સમજી શકતા નથી. પણ એક જબરદસ્ત વાત છે, ભાગવતમાં ભાગવત છે એમાં એક પ્રસંગ આવે છે કે શ્રી કૃષ્ણ એ ગોવર્ધન પર્વત તટની આંગળીએ ઉપાડ્યો હતો. વરસાદનું તોફાન થાય છે, બારે મેઘખાંગા થાય છે, ગોવાળિયા સાથે જંગલમાં એ પણ બાળપણમાં તો મામાને ત્યાં હતા ને, એટલે ગોવા વૃંદાવનમાં હતા ત્યાં બધા ગાડીઓને ચરાવતા એવી રીતે ગોકુળમાં જંગલમાં હોય છે એમાં એકદમ વરસાદનું તોફાન. પછી આંગળીએ રાખ્યું પછી બધાને કીધું ગાડી જાવ અંદર, હવે તમે બધા સહિત કાંઈ તમને થાય તો હવે મારી જવાબદારી, પ્રસાદ પ્રસાદ પાણી પાણી બધું બહાર જશે, અહીંયા કાંઈ આવશે. આ જ્ઞાનીએ પુરુષાર્થથી ગોવર્ધન પર્વતને ટકલી આંગળીએ ઉપાડ્યો, એની જગન્ય દશા એ ટકલી આંગળી છે. શું જે ઓરિત સમ્યક દ્રષ્ટિની વિતરાગતાની જગન્ય દશા એ ટકલી આંગળી છે અને આખા પરમાત્માને ઉઠાવ્યો છે, ગોવર્ધન પર્વતને ઉપાડ્યા છે. ત્યાં એ લોકો અધ્યાત્મ ઉપાડે છે, સ્વીકારતા એવું નથી, આ બધા દ્રષ્ટાંત છે. પણ એમાં જે અમુક વક્તાઓ હોય છે ત્યાં આવા પ્રસંગોમાં પણ અધ્યાત્મ ઉતારો કરે છે, એનો પુરુષાર્થ તો પુરુષાર્થ નહીં તાકાત છે. જેટલી આંગળી પર્વતને ઉપાડ્યો એટલે તાકાત બતાવ્યું, એ પુરુષાર્થનો દ્રષ્ટાંત છે. એ જ્ઞાનીનો પુરુષાર્થ અંતરંગ છે, જગતનો વિષય છે, મહા આશ્ચર્યકારી પરિણતિ છે. એ તો સામાન્ય પ્રાણીને લક્ષ્યમાં આવે એવું જીવ નથી. જે બિચારા સામાન સંજોગો માટે લાચારી કરતા હોય, થોડીક અનુકૂળતામાં હરખ પદુડા થઈ જતા હોય, થોડીક પ્રતિકૂળતા આવે ત્યાં હરહરી જતા હોય, જેમ કોઈ વાંદરાને બાળક કાંકરી મારે ને ઠેકડે ઠેકડા મારે, નીચે ઝાડ ને નીચે બેઠો હોય ને કોઈ કાંકરી મારે ને તાવો કરે છોકરા, એ આખો ઝાડ ઉપર ત્રણ વખત ચડે ને ત્રણ વખત ઉતરે એક કાંકરી મારી વળે, એમાં એ ચંચળ પ્રાણી છે ને વાંદરો, એવી વાંદરા જેવી પ્રણતિ હોય, એ જરાક અનુકૂળતા થાય ત્યાં રાજી રાજીના રેડ થઈ જાય, થોડીક પ્રતિકૂળતા થાય ત્યાં એને કાંઈ સહન થાય નહીં, એ બિચારા એ ગોવર્ધન પર્વત ઉપાડનાર આખા સિદ્ધ પદ ને ઉપાડનાર વિતરાગ વિતરાગી પરિણતિને કેવી રીતે કયા કઈ નજરે જોવે, એના પુરુષાર્થને જોઈ શકતા નથી. બાકી તો ઊંધો પુરુષાર્થ અજ્ઞાનીઓનો તો મિથ્યા દ્રષ્ટિઓનો કુટુંબમાં તો ગાય છે, ઢોર માયરાજ કરે છે, ઊંધું જ્ઞાનીને ઓળખવા માટે જ્ઞાનની જેટલી તૈયારી કરવી છે કે લાયકાતની પણ કરવી છે, પ્રશ્નની સામે એક પ્રશ્ન છે. એમ વિચારે કે મારામાં બુદ્ધિ ઘણી છે માટે હું જ્ઞાની ઓળખી લઉં તો એ ખડ ખાય છે, એ મીઠું ભૂલ કરે છે, એમાં યોગ્યતાનો સવાલ છે, પાત્રતાનો સવાલ છે, બુદ્ધિનો સવાલ એ ના આવો વિશે છે. તો એ પાત્રતા કેમ આવે એ પ્રશ્ન થવો જોઈએ, એ જ્ઞાન કેમ આવે બુદ્ધિ કેમ ઉભી થાય એ પ્રશ્ન અર્થાને
થાય.
એમાં એક મહત્વનો બે ત્રણ ચાર એના મુખ્ય ફેક્ટર છે, પણ એક મુદ્દો મહત્વનો છે કે જ્યાં સુધી આ જગતમાં મહત્તા વાળી ચીજ, મોટાઈ વાળી ચીજ અને પ્રસંગો એની મહત્તા છે, સુખ નથી એમાં સુખ બુદ્ધિ છે, આભાસ થઈ જાય છે, ત્યાં સુધી એને આત્મા પ્રતિભાસતો નથી, આત્માનો નિશ્ચય આવતો નથી, અંદરમાં બહારમાં જ્ઞાની દેખાતા નથી, એક સાથે બે પડખા ઊભા થાય. એક તો એ વિષય પોતાને જ્યાં જ્યાં સુખ બુદ્ધિ થાય ત્યાં ત્યાં જાગૃત થઈને હું વિચારવો ને સંભાળવો રહેશે. એક બીજું, જે જીવોને મુમુક્ષુ દશામાં શાસ્ત્ર અધ્યયન છે એ જીવોએ જ્યાં સુધી આત્મા જીવો છે એવો લક્ષમાં આવે નહીં, અનુભવમાં આવે નહીં, ત્યાં સુધી હું જાણું છું એ વાતને છોડી દઉં, નેત્ર જ્ઞાનીને ઓળખાય આ ઘરની વાત નથી, આ તો 100 વર્ષ પહેલા શ્રીમદજીએ કીધેલી વાત છે, દોડી કાઢેલી વાત નથી, બરાબર એ પત્ર હાથમાં આવ્યો, 416 નંબરનો પત્ર. જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જોઈએ છે, ત્રણ મુદ્દા બતાવ્યા છે. બોલો, એક આગળની વાત બીજા પત્રમાં. એક તો હું જાણું છું ને હું સમજું છું એવા પ્રકારનો ભાવ શાસ્ત્રનું અધ્યયન હોવાને લીધે જીવને રહી જાય છે, આ એને જ્ઞાનીની ઓળખાણ થવા દીધો નથી, આ એક એવો ભાવ છે, એ માન કસાયનો પ્રકાર છે, તે માન. બીજું લોભ, પરિગ્રહ આદિ વિશે જે સંયોગો છે, જે પ્રાપ્ત સંપત્તિ છે પૂર્વકર્મના કારણે, તેને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ. જો આ ચારિત્રની સાથે વાત લીધી, પેલા જ્ઞાનના સૂક્ષ્મ સાથે વાત લીધી, હવે આ ચારિત્રનો બોલ લીધો, કે એને જેટલો બાયડી છોકરા ઉપર રાગ છે, જેટલો એને મકાન ને પૈસા ઉપર રાગ છે, એના કરતા એને ઓછો રાગ જ્ઞાની પ્રત્યે છે.
બરોબર,
સત્પુરુષ પ્રત્યે એને ઓછો રાગ છે. અમે તો ખુદ ભક્તિ તો કરીએ છીએ ને, અમે ક્યાં વિરોધ કરીએ છીએ, પણ અમે તો ભક્તિ તો કરીએ છીએ ને. તમે દાદી કરતા હશો, અમે થોડી કરતા હશો, ભલે થોડી હોય પણ છે તો ખરે ને. એમ ન જો તારા રાગ ને મેળવ કે તને તારા કુટુંબ પરિવાર ને પરિગ્રહ કરતા વિશેષ રાગ છે કે ઓછો છે, આટલા ત્રાજું મૂકીને તોડી લે છું વાતનું પલ્લું, કઈ બાજુ તારા રાગ નું હંમેશા. જો વિશેષ રાગ પરિગ્રહ આદિને વિશે છે તો તને જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થાય, કેમ કે એમાં એટલી મલિનતા એ જ્ઞાનમાં હશે. ઓળખાણ તો જ્ઞાનને કરવી છે, પણ એ સમળ જ્ઞાન છે, એટલા કસાય રસથી રંજિત થયેલું જ્ઞાન છે કે એ જ્ઞાન જ્ઞાની પુરુષને ઓળખશે નહીં. ત્રીજું, લોક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. કા તો લોકો, મારા સમાજના લોકો મને ફાડી ખાશે, મારા ઉપર તૂટી પડશે, મને મુશ્કેલી સર્જશે, અથવા હું ત્યાં જઈશ તો મારી જેવી કીર્તિ છે એવી કીર્તિ નહીં રહે, લોકો મને બહુ મોટો માને છે, કાંઈક મારી કીર્તિ ઝાંખી પડશે, અથવા મારું અપમાન થાય છે, ત્યાં મારું માન સન્માન જળવાતું નથી, એને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. વિમુખ ન રહેવું અથવા તો તેને પ્રત્યે જેટલું વિજ્ઞાનવિત થવું જોઈએ તેવું ન થવું. એમ થોડા ઘણા તો થઈએ છે, ભલે તમે બહુ છો, અમે થોડાક તો છીએ, એમ નહીં, જેટલું વિજ્ઞાનવિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે. આમ છે, ત્રણ બોલ દીધા છે, આ તો કેટલામું વર્ષ છે, 25મું વર્ષ, સમ્યક દર્શન થયા પછીના બીજા વર્ષે આવ્યા છે, 25મું વર્ષ એટલે 1948, 92 વર્ષ પહેલા આ લખેલી વાત છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને વાત લખી છે, એવું નથી, 92 વર્ષ પહેલે સત્યનો પુકાર કર્યો કે આ જીવે અનાદિકાળથી કોઈ મોટો દોષ કર્યો હોય તો તે છે કે એને જ્ઞાની પુરુષને ઓળખા નથી. આત્માને ઓળખો નથી એવું નથી લખ્યું, શ્રીજીએ જ્ઞાની પુરુષને ઓળખા નથી. જ્ઞાની પુરુષ ને ઓળખા નથી એટલે બુદ્ધિ નહોતી એની પાસે, બુદ્ધિ તો બહુ હતી પણ લાયકાત નહોતી, યોગ્યતા નહોતી. કેમ નહોતી યોગ્યતા? કે આ ત્રણ કારણે સુજાતા. એક તો હું પણ સમજું છું એ કારણ છે, બીજું લોક ભય કે અપમાન ભય નો પ્રકાર હતો, ત્રીજો કાં તો એને પરિગ્રહ આદિને કુટુંબ પરિવારને વિશે અધિક રાગ હતો જ્ઞાની કરતા પણ. આ ત્રણ પ્રકાર એને જ્ઞાની પુરુષનું ઓળખાણ થવા દીધી નથી, અજાણ્યા રાખે છે. એને એમ થાય છે કે જ્ઞાનીને વિશે પણ એને પોતા સમાન કલ્પના રહ્યા કરે છે, એટલે જેવો અર્થિંગ કરે છે એવો હું કરું છું. 11મી ગાથાનો એના કરતા સારો અર્થ કર્યો, લ્યો મારી પિતા સમાન કલ્પના રહે કે પોતાને અધિક માને, બંને વાત એની સરખી છે. તે ખરેખર તો અધિક માને છે પણ કદાચ બહારમાં ન દેખાડે, પણ એને અજીતતા લાગે છે. અને પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું તોલન કરે છે, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. થોડું પણ ગ્રંથ સંબંધી શાસ્ત્ર સંબંધી વાંચન આદિ જ્ઞાન મળવાથી તેને ઘણા પ્રકારે દર્શાવવાની પ્રદર્શન કરવાની જીવની ઈચ્છા રહ્યા કરે છે. જુઓ કેટલું કાઢ્યું છે, આ તો નાળ પકડી છે, નિર્મળતા છે ને. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિશે સમાય છે. અને તે ત્રણેય દોષનું ઉપાદાન કારણ એવો હતો એક સ્વચ્છંદ નામ મહાદોષ છે. આટલે મૂકી દેવા આ ત્રણેય દોષ સ્વચ્છંદમાંથી ઉત્પન્ન થયા છે. ચાર અને સોળ નંબરનો પત્રાંક છે. કસાયની તીવ્રતા નહી થવાર છે એ રીતે લીધો છે. ખરેખર એ સિવાય એ બોલ લીધો છે, એમણે દસ બોલ માં લીધો છે. 105 નંબર ના પત્ર માં એ બોલ લીધો છે. મુખ્ય વાત તો આ છે, પહેલી વાત સત્પુરુષ ના ચરણ નો ઈચ્છુક, એ પહેલી વાત પહેલી અને મહત્વની એમ માંગુ. આટલી ખ્યાલ થતો જાય છે કે ચારિત્ર ના પુરુષાર્થ ના રીતિ ના જ્ઞાન ના આ બધા જે પરિણામો છે એ પરિણામોને પરસ્પર અવિનાભાવીપણે કેવું સંકલન છે મિથ્યાત્મની ભૂમિકામાં અને સમ્યત્વની ભૂમિકામાં, એ વિષય પ્રયોજનના દ્રષ્ટિકોણથી થોડો સમજી લેવો જોઈએ, અથવા એને પ્રયોજનભૂત રીતે એમાં એની નજર પડવી જોઈએ સમજવામાં, નહીતર એને ગડબડ થયા વિના રહે છે. એક પડખું કઈ ઠીક આવશે તો બીજે લોચો માર્યા વિના છૂટતી નથી. 119 ની પાને કરી લીધી. કારણ કે ક્ષણિક પ્રસંગ ની રુચિ છૂટતી નથી, એ ક્ષણિક ઉદયમાં તને કાં તો ઇષ્ટપણો થઈ ગયો, મજા થઈ ગઈ, કા અનિષ્ટપણો થઈને ખેદ થઈ ગયો. એ તારું આચરણ આત્માની રૂચિ તને કરવા દીધી. એમાં જરાક સાવધાન થઈ ગયું, એમ વિચાર કરવો જોઈએ, ત્યાં એમ મંથન ચાલવું જોઈએ. તો પણ આ ચીજ પ્રતિકૂળ તો છે નહીં આત્માને, એનો ખેદ થાય છે. આ ચીજ તો અનુકૂળ તો છે નહીં, શેનો આત્માને ખેદ પડે છે. આમાં આત્મામાં તો કઈ આવતો નથી. જે બાહ્ય સંયોગો છે, ક્ષણિક પ્રસંગ છે ને, એ તો બધા એ તો બાહ્ય છે. આત્માથી બાહ્ય છે તે સદંતર બાહ્ય છે. આટલું બધું શું છે કે આખે આખો આવી જાય છે અને વેદનમાં ઉભો થઈ જાય છે, વેદવા લાગી જાય છે. આત્મા જે અનુભૂતિનો પિંડ છે એટલે એક વેદક સ્વભાવ પણ જેનો અસીમ ને અપરિમિત છે, એને વેદતો નથી. એનો સ્વભાવ તો એને વેદવાનો છે. એને પરને વેદે તો શું થયા, કયું ગાન પણ થયું, એમ એકદમ ગંભીરતાથી એ વિષયને વિચારવું જોઈએ. નહીતર તો પાછા વળવાનો પ્રસંગ નથી. તો ક્ષણે ક્ષણે અનુકૂળતા પ્રતિકૂળતા લાગ્યા કરે ને ક્ષણે ક્ષણે હરખરૂપને વિદ્યા કરે. બસ આ જ જીવનું જીવન છે, આમનામાં યુસ પૂરું કરવાનું. પ્રશ્ન કયું છે જોઈએ,
હા
મહાન કાર્ય કરવું છે, સિદ્ધપદ ને હાંસલ કરવું છે, તૈયારી તો એના પ્રમાણમાં જશે. એવું કઈ અગંભીરતાથી ચાલ્યા જવાથી કોઈ કાર્ય થાય છે એવી જવાબદારી નથી. રાગ ઘટવાના પ્રસંગ ની ખબર નથી, બહુ સારો બોલ છે. અરુચિ ની સાથે વાત લઈ લીધી છે, બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરવો હોય તો પકડી શકે એવી વાત છે. હરક્ષોપ થાય છે, બુદ્ધિમાં પકડાય છે, અનુકૂળતા પ્રતિકૂળતામાં ઠીક ઠીક પણ થાય છે. બુદ્ધિ ગોચર વિષય છે કે નહીં, અનુભવ ગોચર વિષય છે કે નહીં, તો એની સાથે તારી રુચિની સંકલના શું છે? કેમ કે પુરુષાર્થ રુચિ અનુસાર થવાનો છે, રુચિ અનુભવી છે. તું એમ કહે કે હું હરકશોક ના પ્રશ્ન ઠીક અથિક પણ આ ઉદયમાં તો ઠીક અથિક પણ હું કરી દઉં, એનો વાંધો નહીં, પણ મારો પુરુષાર્થ મારે આત્માનો ઉપાડવો છે કે તારો રુચિ નું ઠેકાણું નથી, પુરુષાર્થ ઉપાડવાનો પ્રશ્ન. મારો પ્રશ્ન છે કે આ જીવન ચાલી જાય છે, જેટલા ગયા એટલે પછી આ વર્ષ મનુષ્યના, હવે વર્તમાનમાં જે પરિણામ છે એમાં ક્યાંથી શરૂ કરવું, ક્યાંથી શરૂ કરવું, ક્યાંથી શરૂ કરવું એને માટે આ દુરુ કે ક્ષણે ને પડે, ભલે સાંભળવા બેઠો હોય તો ત્યાં તને ઉદયમાંથી પણ આવ્યું, આ મને ગમે છે, આવી વાત મને ગમે છે, આ વાત સરસ આવી, મને વાત ગમી, વાત ગમી કે તને એમાં આત્માનો રસ આવ્યો એ ગમે.
બરોબર,
તને રાગરસ ગૂંથે છે, રાગરસ રીતે છે કે જ્ઞાનરસ રીતે છે, એની તો કાંઈક અંદરમાં તપાસ કરવાય, નહીં તો એવી રીતે ચડી જાય છે. અમને ત્યાં સારા ભાવ આવે છે ને, એટલે અમને સાંભળવું ગમે છે. ભાઈ પણ તને એમાં રસ કયો આવે છે એ તો નક્કી કર. અનાદિનો તને રાગ રીચો છે, અને અહીંયા પણ જો તને તત્વજ્ઞાન ના બાને, તત્વજ્ઞાન ના નિમિત્તે પણ જો રાગ જ રીતશે ને રાગ નો જ રસ રગડી રગડી ને ગાઢ કરવામાં આવશે, કે સીધી સીધીશ હું રાગ ની રીતિ, ક્ષણે ને પડે કોઈ પણ ઉદય હો, ચાહે શાસ્ત્ર અધ્યયન નો હો, ચાહે લૌકિક જીવનમાં રોજિંદા રૂટીન જે ખાવું પીવું હાલવું ચાલવું બોલવું દુકાને જોવું બેસવું ગમે તે પ્રકાર, એની અંદર ક્યાંથી ઉપાડવું છે કે ચાલતા પરિણમન થી ઉપાડવું છે, ચાલતા ઉદય થી ઉપાડવું છે, ક્યાંથી શરૂ કરવું જોઈએ. ત્યાં એ હરકશોક ને હૃદય છે, કસાય ની મંદતા ના ઠેકાણા નથી, એને તો કસાય મંદ નથી. ભગવાન અમે તો એને બહુ કસાય ની મંદતા વાળા શાંત 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 જોઈએ, એ બધો આમ રાખે, એ તને ખબર નહીં પડે, એ અમને ખબર પડે છે. એ હરકશોક ને હૃદય છે ક્ષણિકતાથી, એને ક્ષણિક ની રુચિ છે, આત્મા ની રુચિ નથી એમાં, રાગ ની રીતિ થાય છે એમાં, આત્મા ની રીતિ છે નહીં. અરે એને રાગ ઘટવાના પ્રસંગ ની ખબર નથી, સમ્યક પ્રકારે યોગ્ય પ્રકારે કસાય મંદ કેમ થાય એની એને ખબર નથી. કસાય મંદ ભલે હોય પણ ખબર નથી એને, એને રાગ નો અભાવ કદી થતો નથી. એને રાગ નો અભાવ થવાનો ઉપાય એના હાથમાં હોય, માર્ગ ને જીડ્યો હોય મળ્યો હોય એ વાત રહેતી મંદતા પણ નથી, રસ ઘણો અંદર ભર્યો હોય, અને કસાય ની મનતા ખરેખર જ્ઞાનીઓ બનતા. એટલે જે વિષયના જે જાણકાર હોય છે એ વિષયમાં એ નથી છેતરાતા. ઝવેરીની પાસે કોઈ ખોટો હીરો લાવે, બેંકોક લાવે, ચાલે નહીં. આમ જોઈ ત્યાં ટકા આંધળું છે, બોલાવો. નો સમજતો એવી કા તો ઝગારા મારે છે, જો હાથો હાથા કરતા ઝગારા મારે છે. પણ બોલો કે આંધળું થાય, શું કે એને આંધળું શબ્દ વપરાય છે. આ તો આંધળું નહીં છે, હા આમાં કાંઈ લાઈટ નથી એમ કે. સામાન્ય માણસ ને ચકચકાટ દેખાય, આ આંધળું છે. પણ એટલો બધો નજર નજર માં એ થાય. સામાન્ય માણસ ને દેખાય કે આ તો ચારિત્ર પાડે છે, આ તો જ્ઞાન છે. આને જ્ઞાનીઓ એ વિષયમાં પારંગત છે, એ એમાં ચારિત્ર નથી ને જ્ઞાની નથી. એની કસાયની મંદતા પણ નથી, કસાય ઘટવાના પ્રસંગની એને ખબર નથી. અભાવ થવાનો ઉપાય એને હાથમાં આવ્યો. એમાં તો પછી કેટલું અર્થ ધ્યાન કરે છે એના ઉપર આધાર. કોઈ રૌદ્ર ધ્યાન કરી બેસે મુખ્યપણે તો સામાન્ય પ્રકાર છે તીર્યાનો, તીર્યમાં કોઈ વિશેષ તીવ્ર રૌદ્ર ધ્યાન થાય તો નરકમાં જાય. એ તો કેટલો પ્રકાર છે એમ ભાઈને મુખ્યપણે તો તીર્યનું કારણ છે. તેના કરતા સ્વર્ગમાં અનંત વાર ગયો છે. કેટલા ગુણા કે અસંખ્ય ગુણા અનંત વાર ગયો. બહુ સ્પષ્ટ કહેતા, એટલે કે મંદ કસાય એને ઘણી વાર કર્યો છે, અસંખ્ય ગુણો અનંત વાર કર્યો છે. એ કોના માટે એ વાત કરી છે કે જે જીવો કસાયની મંદતામાં અર્પાઈ ગયા છે અને કસાયની મંદતાને વિશેષતા માનીને એની પાછળ પડી ગયા છે, કે ગમે એમ કરીને કસાય મંદ કરો, બધું ત્યાગ કરીને પણ કસાય મંદ કરો, એવી રીતે એના ધ્યેયમાં જે આવી ગયા છે. અને એમ કહે છે કે ભાઈ આ પરિભ્રમણના કાળમાં હું પરિભ્રમણ કરતો અનાદિથી જીવ છો. આ કાળમાં તે અસંખ્ય ગુણા અનંતવાર સ્વર્ગના ભોગ કર્યા છે કસાયની મંદતાના ફળમાં. નરક કરતા નરકમાં અનંતવાર ગયો છું, સ્વર્ગમાં અનંતવાર ગયો છું, પણ બેના પ્રમાણમાં ફેર છે. નરકમાં ગયો એના કરતા સ્વર્ગમાં અસંખ્ય ગુણ અનંતવાર ગયો છું. એટલે એ કોઈ મહત્તાવાળી ચીજ નથી. કસાયની મંદતા કરતો એની મોક્ષ માર્ગ ને વિશે કોઈ મહત્તા નથી, કોઈ ખાસ એનું મહત્વ નથી. એ તો અસંખ્ય ગુણાનંત વાર થઈ ગયો. એથી એને ત્યાંથી દુખાંતર કરાવવા માંગે છે કે ભાઈ આત્માની પવિત્રતા, આત્માની શ્રદ્ધા, આત્માની દ્રષ્ટિ એ જુદી ચીજ છે. અને એ માર્ગે ચડવું એ રીતનો માર્ગ છે, એ આત્માનો માર્ગ છે.
બરોબર.
એમ કરીને અન્ય માર્ગેથી પાછો વાળવામાં આવે.
કોઈ પદાર્થ અનુકૂળ કે પ્રતિકૂળ
અનુકૂળ નહીં હોવા છતાં જે અનુકૂળતા અને પ્રતિકૂળતા કરતીને અનુકૂળતામાં ખાય છે, પ્રતિકૂળતામાં શોકને લીધે છે, ક્ષણે ને પડે એટલે વારંવાર સર્વોદયના પ્રસંગમાં જેને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થઈ આવે છે, ભ્રમને લઈને એનું જ્ઞાન સંયોગને અનુકૂળ અથવા સંયોગને પ્રતિકૂળ જાણે છે અને તેથી અરક્ષોક ઉત્પન્ન થયા વિના રહે નહીં. પ્રકારે જે એકાંતે આ પરિસ્થિતિમાં જીવન વિતાવે છે તેનું પરિણામ જ એવું થઈ ગયું છે, તેને કશાયની મંદતા પણ નથી. ભગવાન અમે તો એને પૂજા ભક્તિ સ્વાધ્યાય કરતા જોઈએ છીએ, વ્રત નિયમ પાળતા જોઈએ છીએ, તો એને કસાયની મંદતા કેમ નહીં? કે એનો કસાય રસ તીવ્ર છે. તીવ્ર કસાય રસ હોવાને લીધે એને કસાયની મંદતા પણ નથી. ઉપર ઉપરથી મંદ દેખાય છે, અંદરમાં ભારેલો અગ્નિ થયો છે. એ અગ્નિ ક્યારે ભભૂકી ઉઠશે એનો કંટ્રોલ એને પોતાને રહેશે? આ દિશા થાય જો કેવી વાત કીધી છે, પોતાને તપાસે, પ્રતિકૂળની પ્રતિકૂળતા અને અનુકૂળતાના સંયોગમાં અરક્ષોક વેદે છે કે નહીં તપાસે, તો એને ખ્યાલ આવે એવું છે કે આપણી કઈ સ્થિતિ છે, ક્યાં ઉભા છીએ એનો ખ્યાલ આવે એવું છે. એને કસાયની મંદતા નથી, મંદતા પણ નથી. એને તો આત્મા કોણ છે એની રુચિ કરવાનો પ્રસંગ પણ ભલે શાસ્ત્ર નો અભ્યાસ કરે, તત્વજ્ઞાન નો અભ્યાસ કરે, આત્મા કોણ છે, કેવો છે એવું વાંચે, વિચારે, સાંભળે, ચર્ચા કરે, બીજાની ટિપ્પણી કરવી કરતા આપણે પગ નીચે રેલો આવે એ વાત તપાસવી સારી ને ધ્યાન લાગે.
બાબત નહીં.